હું કૈકેયીનું સંતાન છું, પુત્ર છું. મારી માં કૈકેયીએ તમને શું આપ્યું? દુઃખ જ આપ્યું, રામને વનવાસ આપ્યો, અયોધ્યાને અનાથ કરી નાખ્યો. હું કઈ છું? હું કઈ નો દીકરો છું? મારી પાસે સંસ્કાર કયા હશે? માના આપેલા સંસ્કારો. તો ભરતજી પોતાનો પરિચય કઈ ના દીકરા તરીકે આપે છે. જે કઈએ ભગવાનને વનમાં મોકલ્યા, જે કઈએ અયોધ્યા ઉપર આપત્તિ લાવીને ઠાલવી દીધી, એ કઈનો પુત્ર હું છું. કઈ કુટિલ, કે જે કુટિલ મતી છે, તો હું કેવો હોઈશ? જેવી માં આવ્યા દીકરા, તો તમને બધાને ખબર છે કે કઈ માં કુટિલ છે. કુટિલ એટલે ભલે મારું રાજ માગ્યું તો કઈ વાંધો, એનો એનો રસ્તો કાઢો, પણ રામને વનમાં મોકલવાની એની કુટિલતા,
આમ વિમુખ ગતલા,
એને જરાય લાજ શરમ ન આવી. ભગવાન થી વિમુખ થઈને માત્ર સત્તાની લાલચું, અને એમ કે મારો દીકરો જો સત્તા ઉપર આવશે ને તો હું રાજમાતા બનીશ, આવો લોભ, આવી લાલચ, આવી કુટિલતા, અને માત્ર સત્તાની જ લાલચું, એનો દીકરો હું, હું તમને શું આપી શકવાનો? માના સંસ્કાર પ્રમાણે એટલે તમે લોકો મારા તરફથી આ આશા જ ન રાખશો, જે આશા ન રાખશો. જેમ ક્યારેક ભારપૂર્વક કહી દે, અમાન મારા તરફથી આમાંની સહેજ પણ આશા રાખશો નહીં. તમે જે કંઈ ધારતો આ વિચાર તો વિચારજો, પણ મારા માટે આમાંથી સહેજ પણ આશા, મારા માટેની આશા રાખ. એમ ભરતજીએ બહુ ભારપૂર્વક સ્પષ્ટ શબ્દ, અને એવા એવી માના દીકરા મારી પાસે તમે આ ઈચ્છા રાખો છો. હવે ભરતજી થોડાક પોતાના ભાવમાં આવ્યા છે, અને ભાવ વ્યક્ત કરતા પ્રજાના જે કઈ પ્રતિભાવો હતા એ પણ ઝીલી રહ્યા છે. અને અહીંયા આગાડી કહ્યું, તુમ ચાહો સુખ મોહવશ, મોહવશ થઈને માણસ જ્યારે મોહ આંધળો થઈ જાય ને, મોહથી આંધળો થઈ જાય ને, ત્યારે કશું જ ના દેખાય, કશું જ ના દેખાય, ચારે બાજુ જાણે અંધકાર હોય. મોહના અંધકારમાં માણસ કશું જ જોઈ શકતો નથી. એટલે સમસ્ત પ્રજાને કહી દીધું, તમે નથી જોઈ શકતા મોહવશ થઈને, છતી આંખે તમને કશું દેખાતું નથી. ભરતજી થોડાક વ્યવહારુ આવેશ આક્રોશમાં આવે છે. આક્રોશ ખરો, પણ વ્યવહારુ આક્રોશ, સંયમ વાળો આક્રોશ, વ્યક્ત કરવાની અંદર વ્યક્ત કરવાની પણ એની રીત હોય. કોઈક મોટો નિર્ણય લેવાનો હોય, એની ચર્ચાઓ થતી હોય ને, ત્યારે જે પ્રમાણે ચર્ચા કરનારા માણસો વ્યવસ્થિત ભણા ગણેલા બેઠા હોય, આક્રોશ હોય પણ સૌમ્ય શબ્દોમાં. અને કે મારા સાહેબ, હું તમને આ વસ્તુ કહેવા માંગુ છું, એમ કરી, અને વારંવાર બોલે, સજ્જન શ્રી, અધ્યક્ષ શ્રી, મારી વાતને તમે વ્યવસ્થિત સાંભળો. આમ બહુ જ સૌજન્યપૂર્ણ શબ્દોની અંદર આક્રોશ રજૂ કરવાનો હોય સભાઓની અંદર, ચર્ચાઓની અંદર. અત્યારે રાજસભામાં ભરતજી બિરાજેલા છે, અને ભરતજી પોતાનું મંતવ્ય, પોતાનું વક્તવ્ય, પોતાનો આક્રોશ એ રીતે વ્યક્ત કર્યા છે, કર્યો છે કે કઈના દીકરા તરીકે મારી પાસે તમે બીજી આશા કઈ રાખશો, અને જો કદાચ આશા રાખીએ છે ને તો એ વાંઝણીય છે, તમારી આશાઓ નિષ્ફળ જશે. કશું જ એ બર નહીં આવે. એટલે તુમ ચાહવ સુખ મોહવશ, તમે મોહવશ થઈને મારી પાસેથી આ રાજસુખી, અને હું કોણ? હું અધમ? કઈ કઈ નો દીકરો? કદાચ તમે મને સત્તા સોંપશો તો હું કેવો ઉપયોગ કરીશ એ તમને ખ્યાલ આવવો જોઈએ. મારી માએ જો બે વરદાન લેવાની સત્તાની બાબતમાં આટલો દુરુપયોગ કરીને દુઃખી કર્યા છે, તો હું એ જ માં કઈ કઈ નો દીકરો છું, અને મારી પાસે તમે બધી આ આશાઓ જે રાખો છો એ ક્યારેય પણ તમે એની અંદર કશું જ પામી શકવાના નથી, સ્પષ્ટપણે કહ્યું. હવે વ્યક્તિ પોતાના માટે જ આવા શબ્દો બોલે, સત્તા મળવાની હોય, કોઈ સાંભળ્યો છે કયો એવો? તરત દોડીને પકડી લેશે ખુરશી પહેલી. તમે મને કહ્યું છે ને, એટલે હવે મારે શું વાંધો છે? પોતાના દોષ કશાય દેખાતા નથી. સત્તાની ખુરશી ઉપર બેઠા પછી, સત્તાના સિંહાસને આત્મા આવી ગયા પછીથી માણસની અક્કલ તાવ. ઇન્દ્ર ખોટો નથી, માણસ બહુ સરસ હોય, બહુ સારું. ઇન્દ્રાસન ખોટું છે કે સત્તાના સિંહાસન ઉપર બેઠા પછી એની બુદ્ધિ એની અક્કલ બહેરવાય. જ્યાં સુધી સત્તાની ખુરશી નજીક ન હોય ત્યાં સુધી સૌને કહેજે, હા જોજો મારો ખ્યાલ રાખજો, જોજો હું છું, હા જરા આમ ઘેર જઈને કહી આવે. પણ આ તો સમસ્ત રાજની પ્રજા સામે ઊભી છે એને સીધી અવળી જ વાત. બધા જ નું મંતવ્ય એક છે કે ભરતજી આપત તો અને આપે સંભાળવાનું છે, છતાં એમ કે મારી પાસેથી આ અપેક્ષા રાખશો જ નહીં. જે ભક્ત છે, જે ત્યાગી છે, એ ભગવાનને ઈચ્છશે, સત્તાને નહીં. અને બહુ સ્પષ્ટ કહી દીધું કે તમે ક્યારેય પણ મારી બાબતમાં સફળ નહીં થાવ, નિષ્ફળ જ જશો. મોહિસે અધમ કે રાજ, પોતાની જાતને અધમ કહી દીધા. પોતાની જાતને એટલે સુધી કહી ગયું કે આ સત્તાનો સિંહાસનને લાયક હું નથી, મારી પાત્રતા નથી, હું અધમ. નહીં તો કેટલા બધા એ સર્ટિફિકેટ મૂકી દે, પ્રમાણપત્રો, હું આમ છું, આ પ્રમાણ છું, આટલો છું, આવો છું, આ સંસ્થાઓ તરફથી મને આ પ્રમાણપત્ર મળ્યું છે, ના છે આગળ આપોઆપ આગળ નીકળે. પણ ભરતજી કોઈ પણ પ્રમાણપત્ર, આટલી મોટી પ્રજા છે અને પ્રજાનું પ્રમાણપત્ર પ્રત્યક્ષ છે, છતાંય ભરતજીને માટે સ્વીકાર્ય નથી. અને આમ ખૂબ જ સાવધાનીપૂર્વક ભગવાન પ્રત્યેની, પોતાના આત્મા પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠાને વ્યક્ત કરતા ભરતજીએ સ્પષ્ટ કહી દીધું, ભોગો, ઇન્દ્રિયો અને સત્તાઓનું શાસન નથી જોઈતું, મારે તો માત્ર મારા હૃદયના સિંહાસન ઉપર રાજ કરવાવાળો મારો રામ જ બેસે, અને મારા સમસ્ત જીવનની અંદર રામરાજ્ય સ્થપાય. સૌમ્યતા, શાંતિ, સદાચાર, પ્રજાપ્રેમ, વાત્સલ્ય, હૃદય ઉપર જ્યારે રામ બિરાજે ને ત્યારે રામરાજ્ય આપણા જીવનમાં સ્થપાય. બહાર રામરાજ સ્થાપવાની કોઈ પણ કલ્પના ના કરશો, કોઈ સ્થાપી શક્યું નથી. કૈકેયી હતી, મંથરાય હતી, રાવણ હતો, ધોબી હતો, પણ ભગવાને પોતાના અંતઃકરણ, પોતાના હૃદયમાં જે રામરાજ્ય સ્થાપ્યું આત્મારામનું, એને કારણે અંદર શાંતિ, સુખ, સંયમ, સદાચાર, શીલ, અને જ્યાં વ્યક્તિનામાં પોતાનામાં જે આચરણ હોય ને એ ચારે બાજુ આવે. તો ભગવાન રામે સૌથી પહેલું રામરાજ્ય પોતાની ઉપર સ્થાપી, અનુશાસિત કરી, અને પોતાના વર્તન અને વ્યવહાર પ્રમાણે સમસ્ત રાષ્ટ્રની અંદર માનવ માત્ર ઉપર રામરાજ્ય સ્થાપવાનું. તો ભરતજીએ પણ કહી દીધું, હું તો ભોગો વાળો છું, હું આત્મા તો માત્ર ભગવાન જ છે, કદાચ એ ભગવાન દ્વારા સચવાતા શરીરની ઇન્દ્રિયોમાંનો એક હું હોઈશ, અને એ ઇન્દ્રિયો ક્યારેય જીવનને, માનવને, સમાજને ક્યારેય સુખ આપી શકી જ નથી. અને એટલા માટે કહે છે મોહિસે અધમ કેરા, મારી પાસેથી તમે સત્તા મને સોંપીને આ ઈચ્છા રાખો છો કે તમારી ઈચ્છા ક્યારેય પણ પૂરી થઈ શકશે નહીં.